నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే శ్రీ స్వాయ భగవాయ
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय आपणे करी रह्या छे. एमां कर्ता कर्म अधिकार चाले छे. गाथा 72 अने तेना पछीनो कळस 47 त्यां सुधी आपणे स्वाध्याय पूरो कर्यो छे. 73मी गाथा शुरू करता पहेला આપણે થોડું પુનરાવર્તન જોઈએ કે કર્તા કર્મ અધિકારની શરૂઆતમાં એ વાત આવી કે આત્મા અને આશ્રવ, આશ્રવ અને આત્મા એનો ભેદ કરવાની વાત શરૂઆતમાં લીધી. 69 અને 70 ગાથાની અંદર એમ કહ્યું કે જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવતને ભેદને સમજતો નથી ત્યાં સુધી એ ક્રોધાદિક આશ્રવમાં જ રાચી રહે છે, અને એમ કરતા એને કર્મ બંધાય છે, કર્મ ભેગા થાય છે, કર્મનો સંચય થાય છે, અને એ રીતે કર્મનો બંધ છે એ વાત સમજાવી. એટલે પછી સહજ રીતે જ એના પછી એ વાત આવે તો પછી કે કર્મનો બંધ કઈ રીતે ન થાય, કઈ રીતે અટકે, એ વાત આવે. એટલે કે એ કર્તા કર્મની પ્રવૃત્તિ જે 69-70 ગાથામાં સમજાવવામાં આવી હતી, એવી પ્રવૃત્તિનો અભાવ કઈ રીતે થાય, એટલે કે કર્મ કઈ રીતે ન બંધાય, અને એના ઉત્તરરૂપે 71મી ગાથા કહેવામાં આવી. અને એમાં 71મી ગાથામાં એમ સમજાવવામાં આવ્યું કે એ પરિણમન જુદું છે. આત્માનું પરિણમન અને ક્રોધનું પરિણમન બંને ભિન્ન છે. ક્રોધનું પરિણમન થાય છે તેમાં આત્માનું પરિણમન નથી, અને આત્માના પરિણમનમાં ક્રોધ નથી. એટલે ક્રોધ અને જ્ઞાન, આત્માનું પરિણમન જ્ઞાન સ્વરૂપે છે, એટલે ક્રોધ અને જ્ઞાન બંને જુદા છે. જ્ઞાનમાં ક્રોધાદિક નથી અને ક્રોધાદિકમાં જ્ઞાન નથી. એ રીતે એનું ભેદ જ્ઞાન થાય તો પછી એ બંને જ્ઞાન અને ક્રોધ એટલે આશ્રવ એ બંને એક રૂપે જે જણાય છે એવું એકરૂપતાનું અજ્ઞાન મટી જાય અને એ અજ્ઞાન જાય તો પછી કર્તા કર્મની પ્રવૃત્તિ થાય નહીં, અને પછી કર્મનો બંધ પડતો નથી, એટલે કર્મ બંધનો નિરોધ થાય. આ 71 ગાથામાં કહેવામાં આવ્યું, અને એની વધારે સ્પષ્ટતા રૂપે 72મી ગાથા કહેવામાં આવી. એમાં ખૂબ સ્પષ્ટતા કરવામાં આવી. એમાં એ સમજાવવામાં આવ્યું કે આ આશ્રવો છે તે કેવા છે અને ભગવાન આત્મા કેવો છે, કેમ કે બંનેની ભિન્નતા કરવાની છે, ભેદ જ્ઞાન કરવાનું છે, અને એવું ભેદ જ્ઞાન થાય તો પેલું અજ્ઞાન જાય અને કર્તા કર્મની પ્રવૃત્તિ અટકે. એટલે અહીંયા જે 71મી ગાથામાં વાત કરી હતી એની ઘણી ઘણી સ્પષ્ટતાઓ કરી કે જે આશ્રવો છે તે અપવિત્ર છે, અશુચિ છે, એ આત્માથી વિપરીત છે અને એ દુઃખનું કારણ છે. જ્યારે ભગવાન આત્મા છે તે પવિત્ર છે, સૂચિ છે, એ જ્ઞાન સ્વભાવી છે અને એ શાશ્વત સુખનું કારણ છે. આમ બંનેના લક્ષણો ભિન્ન છે, અને એવા ભિન્ન લક્ષણ દ્વારા બંનેને જુદા પાડી શકાય છે એવું ભેદ જ્ઞાન થાય છે, અને એમ ભેદ જ્ઞાન થતાં અજ્ઞાન જાય છે, એટલે પેલી કર્તા કર્મની પ્રવૃત્તિ થતી નથી અને કર્મ બંધ થતો નથી, એટલે કે કર્મ બંધનો નિરોધ થાય છે. આ વાત 72મી ગાથામાં કરવામાં આવી. એના પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ લીધો, 47મો કળશ. એમાં એ વાત ઉપર જોર આપ્યું કે આત્માની અનુભૂતિ, આત્માની જે અનુભૂતિ છે એ અનુભૂતિમાં બીજી કોઈ વસ્તુને અવકાશ જ નથી, કર્તા કર્મની પ્રવૃત્તિને અવકાશ જ રહેતો નથી. જ્યારે એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે કે તરત જ એને જ્ઞાન થાય છે અને જ્ઞાન થતાં એ આશ્રવો મટી જાય છે. એ વાત 72 ગાથામાં આવી હતી. એના ઉપર જોર આપી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને 47માં કળશમાં એમ કહ્યું કે જ્યારે અનુભૂતિ થાય છે તો એ પરપરિણીતિ રહેતી નથી, એ પરપરિણીતિને છોડીને અને ભેદના કથનોને પણ છોડીને અખંડ એક આત્મ સ્વરૂપ પ્રત્યક્ષપણે અનુભવમાં આવે છે. અને એ જે જ્ઞાન થાય છે તો પછી કર્તા કર્મની પ્રવૃત્તિને કોઈ અવકાશ રહેતો જ નથી, એટલે એ કર્તા કર્મની પ્રવૃત્તિનો નિરોધ થઈ જાય છે, એટલે કર્મબંધનો પણ નિરોધ થઈ જાય છે. એટલે એ 72મી ગાથા કુંકુંદાચાર્ય ભગવાનની જે હતી એના અનુસંધાનમાં હવે પૂછે છે કે કઈ વિધિથી, કઈ રીતથી આ આત્મા આશ્રવોથી નિવર્તે છે. 71મી ગાથામાં જે એક વિચાર આપ્યો અને 72મી ગાથામાં આશ્રવો અને આત્મા બંને વચ્ચેનો તફાવત સમજાવ્યો અને એમાં જ્યારે એ આત્માનું લક્ષ્ય કરી અને જ્યારે સ્વરૂપમાં જાય છે તો પછી બીજો સમય નથી લાગતો, આ તરફ જ્ઞાન થાય છે અને એ સાથે જ પેલા આશ્રવો છૂટી જાય છે, એટલે કે આશ્રવોથી એને છૂટવાનું થાય છે. આશ્રવોથી છૂટવાનું કઈ રીતે થાય છે એ વાતને સમજાવતા ગુરુદેવે એમ કહ્યું કે એટલે એને આશ્રવો બિલકુલ થતા જ નથી એમ નથી, સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એને રાગાદી થતા જ નથી એમ નથી, પણ રાગાદી તરફની રૂચિ છૂટી જાય છે, એની માન્યતા અને શ્રદ્ધા બદલાઈ જાય છે, એટલે હવે એને રાગાદી ભાવમાં, શુભ ભાવમાં કંઈ રસ નથી, રૂચિ નથી, એનો આશ્રવ કરવા લાયક એ લાગતા નથી, એમ બધું બરાબર સમજાઈ જાય છે. ભલે મુનિને પણ રાગાદી થાય પણ એ રાગાદીને પોતાથી ભિન્ન માને છે અને એ આશ્રવ કરવા લાયક નથી એમ માને છે, એટલે એની માન્યતામાં, શ્રદ્ધામાં હવે એ રાગાદી અટકવાના સ્થાન છે અને એ આત્માના મૂળ સ્વભાવને કારણે થતા નથી. આત્મદ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ રાગાદી શુભ ભાવો થાય એમ કરી અને એનાથી એ જુદો પડે છે. હવે અહીંયા ગાથામાં જે વાત આવી એના ઉપર પાછો એક પ્રશ્ન, એટલે વધારે સ્પષ્ટતા કરવા માટે જે આ વાત સમજો છે એને હવે એ માર્ગમાં પ્રવર્તતું છે અને હજી એને વધારે સ્પષ્ટતા જોઈએ છે, એટલે એવા શિષ્યને કે જેને ખાતરી થઈ છે કે આ આશ્રવો દૂર થઈ શકે છે, આશ્રવોનો નિરોધ થઈ શકે છે, એને આવો પ્રશ્ન ઉઠે કે એની વિધિ શું, કઈ વિધિથી એ આશ્રવોથી નિવર્તી શકાય. ભેદ જ્ઞાન તો થયું વાત કરી પણ હજી એને કંઈક વધારે જોઈએ છે, એટલે આ પ્રશ્ન કરી અને એના ઉત્તર રૂપે ખૂબ સ્પષ્ટતા કરવામાં આવી છે. 73મી ગાથામાં અહીંયા કહે છે કે અહમ એક ખલુ શુદ્ધ નિર્મમત જ્ઞાન દર્શન સમગ્ર તસ્મિન સ્થિત તચ્ચિત સર્વાનિતાન ક્ષયમ નયામિ. આ ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
છું એક શુદ્ધ મમ ત્વદીનં જ્ઞાન દર્શન પૂર્ણ છું, એ મારી સ્થિત લીન એમાં શીઘ્ર આસૌ ક્ષય કરું.
73મી ગાથાના અર્થમાં કહે છે કે જ્ઞાની વિચારે છે કે ખલું નિશ્ચયથી અહમ હું એક એક છું, શુદ્ધ શુદ્ધ છું, નિર્મમત એટલે મમતા રહિત છું, જ્ઞાન દર્શન સમગ્ર એટલે જ્ઞાન દર્શનથી પૂર્ણ છું, તસ્મિન સ્થિત તે સ્વભાવમાં રહેતો તચિત્ત તેમાં તે ચૈતન્ય અનુભવમાં લીન થતો હું, એતાન આ સર્વાન ક્રોધાદી સર્વ આશ્રવોને ક્ષયમ નયામી, એટલે એનો ક્ષય પમાડું છું. ગાથા જુદી રીતે લેવામાં આવી છે. પોતે ભગવાન આત્મા છે અને પોતે શું કરે છે એ રીતે આખી ગાથા લેવામાં આવી છે. હું આશ્રવોને ક્ષય પમાડું છું. હું આશ્રવોને ક્ષય પમાડું છું. કેવા આશ્રવો? આ ક્રોધાદિક સર્વ આશ્રવો જે બંધનું કારણ છે એને ક્ષય પમાડું છું. અને કઈ રીતે ક્ષય પમાડું છું? તો કહે છે કે હું સ્વભાવમાં રહેતો થકો, એમાં લીન થયો થકો, એ સર્વ ક્રોધાદિ આશ્રવોને ક્ષય પમાડું છું. જો એ ક્ષય પમાડનારો ભગવાન આત્મા પોતે છે, કોઈ બીજું એને કંઈ એમાં મદદ કરે છે, સહાય કરે છે એમ નથી લીધું, હું એમ કરું છું. અને હું એમ કરું છું એનું કારણ શરૂઆતમાં જ કહ્યું કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. નાસ્તી અને આસ્તિથી આત્માનું સ્વરૂપ એમાં જણાવી દીધું. હું કેવો છું એ બંને રીતે કહ્યું કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, એક છું અને શુદ્ધ છું. એમાં પોતાની હયાતી તો સિદ્ધ કરી, પોતે છે હોવા પણ છે, પણ એ ભેદરૂપ નથી, એક છું. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છે, છતાં પણ એ એક રૂપે છે, એ અખંડ છે, એ ભેદ રહિત છે અને એ નિર્મળ છે, શુદ્ધ છે. નિર્મળતા કયા પ્રકારે છે? કોઈ પણ પ્રકારની મલિનતા એમાં વ્યાપી નથી, કર્મજનિત મલિનતા પણ એમાં વ્યાપી નથી. અરે પર્યાયની મલિનતા પણ એમાં નથી. પર્યાયને પણ અપેક્ષાથી મેચક કહેવામાં આવી ને, અગાઉ ગાથામાં એ વાત આવી ગઈ. પર્યાયને પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની જે પર્યાય એને પણ મેચક કહી અને એનાથી પણ જુદો ભગવાન આત્મા વિકાળ શુદ્ધ ધ્રુવ એની વાત કરી હતી. તો એવો એ હું શુદ્ધ છું, પર્યાયથી પણ રહિત એવો હું શુદ્ધ છું, મમતા રહિત છું. મને કોઈ હવે રાગ દ્વેષ રહ્યા નથી, કોઈ પણ પ્રકારના આશ્રવો થાય એવા ભાવ હવે મને નથી. ક્રોધ માન માયા લોભ નથી અને પેલા નવ કસાયો પણ મને હવે નથી. અને છે શું? તો કે હું જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. હું ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છું. જ્ઞાન અને દર્શન બંને સાથે જોઈએ એટલે જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. અને એ જેવો સ્વભાવ છે, જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ સ્વભાવ છે, એવા સ્વભાવમાં હું રહું છું, એમાં હું લીન થાઉં છું, એટલે આ આશ્રવોનો હું ક્ષય કરું છું. બીજી કોઈ રીતે ક્ષય નથી કરતો. મારો આવો સ્વભાવ છે અને એવા સ્વભાવમાં હું રહું છું માટે આશ્રવોનો ક્ષય થાય છે. એટલે કે સંવરની દશામાં રહેવાથી આશ્રવ થતા નથી. આશ્રવોનો ક્ષય એટલે આશ્રવો થતા જ નથી, ઉત્પન્ન થતા જ નથી. પોતાનો જેવો શુદ્ધ સ્વભાવ છે એવા સ્વભાવમાં સ્થિરતા કરતા આશ્રવ થતા નથી, કર્મનો બંધ પડતો નથી. આ વાત આમાં આવી જાય છે. બહુ સરસ રીતે વાત મૂકી દીધી છે. શરૂઆતથી જ એમ કહ્યું છે કે હું આવો છું અને એવો હું છું, જેવો એવો હું પરિણમું છું માટે આશ્રવો થતા નથી. માત્ર હું આવો છું એટલા માત્રથી વાત નથી, એ તો જ્ઞાનની વાત થઈ કે હું આવો છું, હું સિદ્ધ સમાન છું, હું જ્ઞાયક છું, હું ત્રિકાળ જ્ઞાયક છું. એ વાત તો બરાબર છે, પણ છું એટલા વાત એટલી વાત માત્રથી કામ પતશે નહીં. હું એવો છું અને એવો પરિણમું છું. હું એવો છું અને એવા જ સ્વભાવ ભાવે રહું છું. એવા જ સ્વભાવ ભાવે હું મારા સ્વરૂપમાં લીનતા કરું છું અને એમ લીનતા હું કરું છું તો આશ્રવો થતા જ નથી. આશ્રવોનો મૂળમાંથી ક્ષય થઈ જાય છે. આ રીત બતાવી અહીંયા ઉપર શિષ્ય જેને હવે આશ્રવોથી રહિત થવું છે, કર્મબંધથી મુક્ત થવું છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, મુક્ત અવસ્થાની પ્રાપ્તિ કરવી છે, એને હવે માર્ગ સ્પષ્ટ કરી આપ્યો. એને પ્રશ્ન પૂછ્યો કે કઈ વિધિથી, કઈ રીતે આત્માને આશ્રવ ન થાય, આત્મા આશ્રવોથી નિવર્તે અને આશ્રવોથી નિવર્તે તો જ એને કર્મબંધ ન થાય અને પોતે પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે. એટલે આ રીત બતાવી, આ પદ્ધતિ બતાવી કે પોતે કેવો છે એનો પહેલા એ નિશ્ચય કરે છે કે હું આવો જ છું અને પછી જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પોતે સ્થિત થાય છે એ ભાવે પોતે રહે છે તો એને કર્મબંધ થતો નથી. લોકો પૂછે છે ને કે કર્મબંધ કેવી રીતે જાય, આ કર્મો છે તો હવે એનો નાશ કેવી રીતે કરવો? ભાઈ, કર્મનો નાશ તો થઈ જ રહ્યો છે, નિદ્રાતો થઈ જ રહી છે, અકામ નિદ્રાતો સતત થાય છે. એક સમય એવો નથી કે જયારે નિદ્રા ન થતી હોય, એ પણ અકામ નિદ્રા છે. કૃપાળુદેવે એને અકામ નિદ્રા કહે છે. કોઈ પણ કર્મની પ્રકૃતિ છે એનો સ્થિતિબંધ છે, અને એ સ્થિતિબંધ પૂરો થતા એ ઉદયમાં આવે છે અને ખરી જાય છે. આ તો એની મેળે થાય જ છે, એમાં તારે ભાઈ કંઈ કરવાની જરૂર જ નથી. તું નવા ન બંધાય એનું ધ્યાન આપ એટલે પતી ગયું, બાકી પેલા જૂના તો ખરી જવાના જ છે. તું નવા ન બંધાય એના તરફનો પુરુષાર્થ કર, અને એ પુરુષાર્થ તું કરી શકે એવો છે. એ પુરુષાર્થ વર્તમાનમાં તારો સતત રહેશે તો પછી વધુ સમય નહીં લાગે જૂના કર્મોને ખરી જતા અને મુક્ત દશાને પ્રાપ્ત થતા. પણ નવા નવા કર્મો બંધાઈ જાય છે એટલે કર્મનું બેલેન્સ તો એટલું ને એટલું જ રહે છે, એટલે સંસારમાંથી એને મુક્તિ મળતી જ નથી. 84ના અવતારમાં એ ફર્યા કરે છે. એટલે કર્મથી મુક્ત થવું નિદ્રા કરવા માટે થઈને બીજું કંઈ કરવાની જરૂર નથી. કોઈ ક્રિયા દ્વારા નિદ્રા થઈ શકે નહીં. અહીંયા સ્પષ્ટ કહે છે કે પોતે પોતાના સ્વરૂપમાં રહે છે તો આક્રવ થતા નથી, નવા કર્મ બંધ થતા નથી, અને પેલી નિદ્રા એ વખતે થઈ રહી છે તો એ નિદ્રાને સકામ નિદ્રા કહેવાય. જે સમયે એ પોતે સંવરની દશામાં છે એ સમયે જે નિદ્રા થઈ રહી છે એ નિદ્રા સાચા અર્થમાં નિદ્રા છે, એ સકામ નિદ્રા છે. એટલે હવે નવા કર્મ બંધાતા નથી, જૂના કર્મની નિદ્રા થઈ, એમ કર્મનું બેલેન્સ ઘટ્યું એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ રીત છે, અને એ રીતમાં આ મહત્વની કડી છે કે નવા કર્મ બંધાય નહીં, એટલે કે આશ્રવો થાય નહીં. આશ્રવોથી નિવર્તવું થાય, આશ્રવોથી નિવર્તવું કઈ રીતે થાય એની રીત, પોતે જેવો છે તેવા સ્વભાવનો નિશ્ચય કરવો અને એવા સ્વભાવ ભાવે રહેવું. અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે સ્થિત શબ્દ મૂક્યો છે, તસ્મિન સ્થિત, તે સ્વભાવમાં હું સ્થિર થઉં છું, તે સ્વભાવમાં હું રહું છું, એમાં હું લીન થઉં છું, એટલા માટે આ આશ્રવો થતા નથી. તસ્મિન સ્થિત, પોતે કેવો છે એનું પહેલા વર્ણન કર્યું, અને પછી એવા ભાવમાં પોતે રહે છે. બે વાત છે, પોતે કેવો છે, જેવો છે તેવો પહેલા જણાવ્યો, અને જો હું એવો છું તો પછી એવા ભાવે જ રહું ને. હું શુદ્ધ ત્રિકાળક નાયક છું તો પછી આ બધા વેશ હું શા માટે ભજવું છું? વેશ ભજવું છું તો પણ એમાં હું એકતા શા માટે કરું છું? આ કયો વેશ ચાલે છે અત્યારે? મનુષ્યનો વેશ ભજવી રહ્યો છે અત્યારે. આ જીવ મનુષ્યના વેશમાં છે ને, તો આ મનુષ્યના વેશમાં છે ત્યારે એ એમ માને છે કે હું મનુષ્ય છું. પોતે ભગવાન આત્મા છે, ત્રિકાળ શુદ્ધ છે, એક નાયક છે, એક છે, કોઈ રાગાદી એના નથી, એનામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને રાગાદી થાય, એ જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છે. આ બધી વાતને ભૂલી જઈ અને જે વેશ લીધો છે ને, એ વેશ રૂપે પોતે પરિણમી રહ્યો છે. તો હું મનુષ્ય છું, હું રમેશ છું, હું મનુષ્ય છું, એ વેશ છે, એ પર્યાય છે. અને એવા ભાવે જ્યારે રહ્યો છે તો એને માટે કહે છે કે એ બધા ભાવોને છોડીને હું જેવો છું તેવા ભાવે રહું. કેવો છું? નિશ્ચય છું, થી હું એક છું. ટીકામાં કેવો છું એની પહેલા સ્પષ્ટતા કરી છે, એ પહેલો બોલ છે. ત્યાર પછીથી પોતે સ્વભાવ ભાવમાં રહે છે, લીનતા કરે છે એની વાત કરી છે, અને એના પછીથી એના ફળ સ્વરૂપે એ ક્રોધાદિક આશ્રવો છે તે ઉત્પન્ન થતા જ નથી, એ ત્રીજી વાત કરી છે. બહુ સરસ રીતે આ ગાથા લેવામાં આવી છે. શરૂઆત પોતાથી કરીને કરી છે કે હું આમ કરું છું. આ જયારે હું કરીને વાત લખવામાં આવી હશે તો એ આમ જ લખવામાં આવી હશે કે અનુભવ સહિત લખવામાં આવી હશે? અનુભવ સહિત જ હોય. કુંકુંદાચાર્ય ભગવાને આ કર્યું છે માટે લખ્યું છે, આ કોઈ ભણાવવા માટે નથી, પંડિતાઈ માટે નથી, આ ઉપદેશાત્મક ગાથા નથી પ્રભુ, આ ઉપદેશાત્મક ગાથા નથી. તું આમ કરજે તેમ કરજે એમ વાત જ નથી. આ તો પોતે જે કર્યું છે એ વાત એમણે લખી છે, જેવું પોતે કર્યું છે કુંકુંદાચાર્ય ભગવાને એ જ વાત એમણે લખી છે કે હું આમ કરું છું. પોતે પોતાના સ્વરૂપમાં લીનતા સ્થિરતા કરી અને એ કર્મબંધથી રહિત થાય છે તો એ વાત આપણને પણ સમજાવી કે હું આમ કરું છું અને તું પણ મારા જેવો જ છે તો પછી તું પણ એમ કર, એ પછી આપણે સમજવાનું છે. એના ઉપરથી બોધપાઠ આપણે લેવાનો છે કે જો ભગવાન કુનકુંદાચાર્ય જો આમ કરે છે અને એમ કરીને મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે અને એકાદ બે ભાવમાં એ મોક્ષે જવાના છે તો પછી હું પણ એમ જ કરું, એ જે કરે છે એ વાત આપણને કહી દીધી છે. પોતે જ કઈ રીતે કર્મરહિત થાય છે એનું રહસ્ય આપણને આમાં સમજાવી દીધું છે. લોકો તો એક નાની ટેકનિક આપતી હોય ને તો કેટલા બધા પૈસા ચાર્જ કરે છે. અમે આ ટેકનિક આપી એના $1,000,000. અહીંયા તો શરીર રહિત થવાની, આ સંસારના દુઃખો થી કાયમ છુટકારો પામવાની મોટામાં મોટી ટેકનિક આપે છે ફ્રી ઓફ ચાર્જ, બિલકુલ મફતમાં, અને લોકોને એ લેવી નથી. મફતમાં મળે ને એટલે એની કિંમત ન હોય. હમણાં એમ કહેવામાં આવતું હોય કે જો એ કુનકુંદાચાર્ય ભગવાનની એક ગાથા સમજાવવાના તમને $50 થશે અને એમાં અમે તમને એક ગાથા 3 લેક્ચરમાં સમજાવીશું, એનો ક્લાસ ડિક્લેર કરવામાં આવે અને યુનિવર્સિટીમાં અમુક જગ્યાએ ભણાવવામાં આવે તો લોકો $50 ભરીને સાંભળવા જાય. પણ મફતમાં મળે ને એ ન સાંભળે. ગુરુદેવના પ્રવચનો, 9,000 પ્રવચનોની સીડી $15 અસમુખભાઈએ બધાને ત્યાં આપી DVD. મને એમ કહો કે 9,000માંથી કોઈએ 900 સાંભળ્યા? નહીં સાંભળ્યા હોય, 1.5 વર્ષ ઉપર થયું. દિવસના 2 સાંભળે તો 900 સંભળાઈ જાય. નહીં સાંભળ્યા કોઈએ, નહીં સાંભળ્યા હોય. જેમણે લીધી એમાંથી કોણે કેટલા સાંભળ્યા? રોજનું 1 સાંભળ્યું હોત ને તો અત્યારે 450 પ્રવચનો પૂરા થયા હોત અને સમયસર પૂરું થવા આવ્યું હોત. 450 પ્રવચનો છે સમયસરના, રોજ એટલું કર્યું હોત તો. રેલેમાં જયારે ગુરુદેવની જન્મ જયંતિ ઉજવવામાં આવી એ વખતે એ સભામાં એ DVD આપવામાં આવી. ઘણા એ લીધી, પણ મફતમાં મળી ને એટલે $15ની કાંઈ કિંમત નહીં. બહાર નીકળે ને $15 તો આમ આઈસ્ક્રીમ ખાવામાં વાપરી નાખે છે એટલે એને શું કિંમત? $15. અરે પ્રભુ, એ $15 નથી, એ અમૂલ્ય ખજાનો છે. એ અમૂલ્ય ખજાનો એવો છે કે એને તો તું માથે મૂકીને નાચે તો પણ ઓછું છે. અહીંયા આ અમૂલ્ય વાત આપણને કહી દીધી કે કઈ રીતે તું કર્મરહિત થાય, અશરીરી કઈ રીતે થાય, તું સિદ્ધ કઈ રીતે થાય, એની આખી વિધિ બતાવી દીધી કે તું પહેલા તારા સ્વરૂપને સમજ. પણ સમજ્યા માત્રથી વાત નહીં ચાલે. દ્રવ્ય સ્વરૂપનો તું ગમે તેટલો અભ્યાસ કરીશ એટલા માત્રથી વાત નહીં ચાલે. તારે એવા ભાવે પરિણમવાનું છે, એવા ભાવે સ્થિત થવાનું છે. અને એવા ભાવે જ્યાં સુધી તું સ્થિત નથી થતો ત્યાં સુધી કર્મનો બંધ અટકશે નહીં. બહુ સ્પષ્ટ રીતે કહ્યું. અને અમે એમ જ કર્યું છે, તું પણ એમ કર, આ માર્ગ છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ખૂબ સ્પષ્ટતા કરી છે, બહુ સરસ સમજાવ્યું છે. આપણે ટીકા લઈએ. અહીંયા કહે છે કે હું આ આત્મા, હું કહેતા આત્મા, હું કહેતા મનુષ્ય નહીં, હું કહેતા રમેશ નહીં, હું કહેતા ડોક્ટર નહીં, હું કહેતા આ આત્મા. એટલે પોતે છે, હોવાપણે છે, પોતાની હયાતી છે, પોતે સત છે, પોતાની હયાતી છે, હોવાપણે છે, એની સિદ્ધિ કરી. હું આ આત્મા, જ્યારે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં આપણે પોતાના સ્વરૂપમાં જવા માટેનો પુરુષાર્થ કરતા હોય ત્યારે હું કહેતા પોતાને આત્મા એવો એક પકડ આવવી જોઈએ. અરે દરેક સમયે હું કહેતા એને આત્મા એમ જ્યારે જો પકડમાં આવી જાય છે તો પછી ઘણું સહેલું થઈ જાય છે. પણ એને હું કહેતા જો મનુષ્ય પણ હું કહેતા પુરુષ પણ કે હું કહેતા સ્ત્રી પણ જો જણાય છે તો સમજવું કે ઘણું દૂર છે. એને દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો છે પણ એ બધો એ વ્યર્થ ગયો છે. હું કહેતા આત્મા એમ આવવું જોઈએ, દરેક સમયે હું કહેતા આત્મા એમ પકડમાં આવવું જોઈએ. આંખ બંધ કરીને હું કહેતો પણ એ ભગવાન આત્મા પોતે એમ એને પકડાવવું જોઈએ. કેમ કે એ અસ્થિ છે, હોવા પણ છે, એને કોઈ સિદ્ધ કરવાની જરૂર નથી. હું કહેતા એને પોતાને જ એ અનુભવમાં આવે છે, એ હું પોતાને જ અનુભવાય છે, એ સ્વયં સિદ્ધ છે. પોતાને એ હું અનુભવાય છે એ સ્વયં સિદ્ધ છે. એટલે હું આ આત્મા પ્રત્યક્ષ ક્યારે એ પરોક્ષ થયો નથી. આત્મા પરોક્ષપણે ક્યારેય જણાતો નથી, એ પ્રત્યક્ષપણે જ જણાય છે. અને જેને જણાય છે એ કોણ છે? પોતે જ છે. પોતાને એ પ્રત્યક્ષ જ છે. પોતાને એ કોઈ બીજો આવીને જણાવતો નથી કે આ તારો આત્મા. હું આ આત્મા એ પોતાને પ્રત્યક્ષ છે. પણ એવો એને પુરુષાર્થ કર્યો નથી, પ્રયત્ન કર્યો નથી, એને જાણવાની દરકાર કરી નથી, એટલે અનાદિથી એને ખ્યાલ નથી આવ્યો કે હું આ આત્મા છું. અહીંયા કહે છે કે હું આ આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્હ માત્ર જ્યોતિ, અખંડ કોઈ ભેદ નથી. સમજાવવા માટે દ્રવ્યશ્રુતમાં ઘણી વાત કરવામાં આવી હોય, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી, શાંતિ સ્વરૂપી, સુખ સ્વરૂપી, અનંત વીર્ય સહિત, એમ બધું વર્ણન ઘણું કરવામાં આવે. આત્માની વાત સમજાવી હોય ત્યારે એમ પણ કહેવામાં આવે, દ્રવ્ય ગુણ અને પર્યાય એમ આત્માનું સ્વરૂપ અને પર્યાયના ઉત્પાદ વય ને ધ્રુવ આ બધું સમજાવવામાં આવે. પણ એવા કોઈ ભેદ સહિત હું નથી, મારામાં એવા કોઈ ભેદ નથી. હું કહેતા જે ખ્યાલ આવે છે એમાં કોઈ ભેદ નથી, કોઈ ભેદની કલ્પના થઈ શકતી નથી. એ અખંડ વસ્તુ છે, એ અખંડ વસ્તુ છે, એમાં કોઈ ભેદ પડતા નથી. એ અખંડ એક તત્વ છે, એ જીવ દ્રવ્ય છે, એમાં કોઈ ભેદ નથી. એના બંધારણની વાત કરીએ તો આપણે એમ કહીએ છીએ કે અનંત ગુણોનો પિંડ છે, અનંત ગુણોનો સમૂહ છે, અને એ ગુણો એમાં કાયમ રહ્યા છે. એક પણ ગુણ ઓછો તો વધતો થતો નથી એવો એ જ્ઞાન સ્વભાવી છે. આ વર્ણન કરીએ ત્યારે કહીએ છીએ. પણ અનંત ગુણ છે તો એ અનંત ગુણ એક રૂપે છે, એ એક રૂપે છે, એમાંથી એ ગુણોને આમ કે તેમ કરી શકાતા નથી. એનું પરિણમન થાય છે તો એ એક રૂપે અનુભવમાં આવે છે. અનંત ગુણોનું પરિણમન છે છતાંય તે એક રૂપે અનુભવાય છે, એ આનંદ રૂપે અનુભવાય છે. એટલે એવો હું અખંડ ચિન્હ માત્ર જ્યોતિ, જ્ઞાન માત્ર જ્યોતિ. અહીંયા જ્યોતિ શબ્દ જ્ઞાનને માટે, ચેતનાને માટે વાપરવામાં આવે છે. કેમ એવો જ્યોતિ શબ્દ વાપરવામાં આવે છે કે જ્યોત છે તે હંમેશા પ્રજ્વલિત રહે છે, એક પ્રકાશ આપે છે, એટલે એને જ્યોત સાથે સરખાવવામાં આવે છે. જ્ઞાન જ્યોત, જ્ઞાન જ્યોત છે એ પ્રકાશિત રહે છે, એટલે એ જ્ઞાન હંમેશા પ્રકાશનારું છે, સ્વપર પ્રકાશક છે, એમ આપણે જ્ઞાનની વાત કરીએ છીએ. પણ એ સ્વયંને સ્વને પ્રકાશનારું છે, એ પોતાને જ પ્રકાશનારું છે, એટલે એ જ્યોતિ સમાન છે. અને ક્યારે એ પોતાને પ્રકાશે છે, કોઈ સમય છે એનો કે આટલા સમય પૂરતું પ્રકાશે પછી ન પ્રકાશે? એ પેલી આપણે ટ્યુબલાઇટ ચાલુ કરીએ અને ટ્યુબલાઇટ બંધ કરીએ એવું છે એમાં? અરે આ તો જ્યોત કઈ છે, જ્યોત છે એટલે એ તો હંમેશા રહે છે. અને ક્યારથી છે અને ક્યાં સુધી રહેવાની છે એની વાત કરી હતી કે અનાદિ અનંત, એ અનાદિથી એ પ્રકાશ જ્યોત છે, એ જ્ઞાન જ્યોત અનાદિની છે અને અનંતકાળ સુધી રહેવાની છે. અને એ થોડા થોડા સમયે બુજાઈ જતી હશે, પાછી થતી હશે ના, એ નિત્ય ઉદય રૂપ છે, નિત્ય ઉદ્યોત રૂપ છે. આગળ ગાથામાં ઉદ્યોત શબ્દ આવ્યો છે, નિત્ય પ્રકાશમાન રહે છે. એ ચેતના ક્યારેય ગઈ નથી, ક્યારેય જતી નથી, જ્ઞાન સ્વભાવ છે. એ પોતે ભગવાન આત્મા જ્ઞાયક 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 જ છે અને સદાય દરેક સમયે એ જ્ઞાન કરનારો જ રહ્યો છે. એ જ્ઞાન સ્વભાવ એનો ક્યારેય ગયો નથી, એ જ્ઞાન સ્વભાવ એ હંમેશા એ પ્રકાશમાન રહે છે. એ ગમે તે પર્યાયમાં જાય, એ નિગોજની પર્યાયમાં પણ એ જ્ઞાન સ્વભાવી જતો, એ દેવની પર્યાયમાં પણ જ્ઞાન સ્વભાવી, મનુષ્યની પર્યાયમાં પણ એ જ્ઞાન સ્વભાવી, બધી પર્યાયમાં એ જ્ઞાન સ્વભાવી જ રહ્યો છે. અને સિદ્ધ થશે તો પણ એ જ્ઞાન સ્વભાવી જ રહેવાનો છે, એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને અનુભવનારો છે. અને અનંત ગુણો એને અનુભવાય છે, આનંદ રૂપે અનુભવાય છે. એટલે એની વાત અહીંયા કરી છે કે પ્રત્યક્ષ પોતાને અનુભવમાં આવે છે, અને પોતાને અનુભવમાં આવે એવો હંમેશા છે. ત્યાં એમ નથી કે અમુક વખતે જ એને અનુભવમાં આવે, અમુક વખતે ના આવે એમ નથી. જ્યારે એ ઈચ્છે ત્યારે એને અનુભવમાં આવે એવો એ ભગવાન આત્મા છે, હું આ આત્મા. એ તરફ લક્ષ કરે તો અનુભવમાં આવે ને, બહારમાં ને બહારમાં બીજાને અનુભવવા ચાલી નીકળ્યો છે. એને જીભ દ્વારા અનેક સ્વાદનો અનુભવ કરવો છે. ગુજરાતી થયો છે તો એને પંજાબીના પણ ચટાકા કરવા છે, અને મહારાષ્ટ્રીયન દક્ષિણના પણ ચટાકા કરવા છે, અને ઇટાલિયનના ચટાકા કરવા, અને મેક્સિકનના ચટાકા કરવા છે, અને ચાઇનીઝના ચટાકા કરવા છે. એ બધા અનુભવ કરવા છે, એ બધા અનુભવ છે ને, બીજું શું છે? અનુભવ કરે છે. એને સંગીત સાંભળવું છે તો બધું સંગીત સાંભળવું છે, બધા સંગીતના અનુભવ કરવા છે, એક પણ જાતનું સંગીત છોડવું નથી. એને સ્મેલના અનુભવ કરવા છે, સુગંધના, તો પણ બધી સુગંધના અનુભવ એને કરવા છે. આ બધું ઇન્દ્રિયો દ્વારા અનુભવવામાં આવતી તો એ પાછો પડતો નથી. પણ ક્યારે વિચાર્યું કે આ ભગવાન આત્મા એનો હું અનુભવ કરું, આ જ્ઞાન સ્વભાવી ચેતના મૂર્તિ એનો હું અનુભવ કરું? એ ચેતન છે, એ જ્ઞાન સ્વભાવી છે, એ અલૌકિક આનંદ આપનારો છે, એનો હું અનુભવ કરું એવું ક્યારે વિચાર્યું? એવા અનુભવ માટે તો એ જતો નથી, બીજા બધા અનુભવ માટે પ્રેરાય છે, પણ એમ નથી થતું કે હું આવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ કરું ને એમાં મને અલૌકિક આનંદનો અનુભવ થાય. દ્રવ્યશ્રુતમાં આટલી આટલી વખત વાત આવી તો એને એનો વિશ્વાસ એ બેસતો નથી. આ મહાપુરુષોએ કહ્યું, કરુણા કરીને કહ્યું, તો એ વિચારતો નથી કે આવો અનુભવ થાય છે તો લાવ ને હું પણ એ માટે પ્રયત્ન કરું. એમ કેમ નથી થતું? એમાં કેમ પ્રમાદ વર્તે છે? બીજો અનુભવ કરવા માટે તો તરત દોડી જાય છે. અનુભવ તો લેવો જોઈએ ને, એક્સપિરિયન્સ તો લેવો જોઈએ ને. આ રાઈડના અનુભવ લેવા છે ને, જાત જાતની રાઈડ, નવી રાઈડ કંઈક આવી તો કે ચાલો જરા લઈ આવીએ, અનુભવ તો લઈ જઈએ, એક્સપિરિયન્સ કરીએ. અરે ભલા ભગવાન, તું તારા આત્માનો અનુભવ કરને, આ તું ફાંફા મારે છે બહારમાં જાત જાતના અનુભવ દ્વારા સુખ મેળવવા માટે, એને બદલે અંદરમાં જાણે એ શાશ્વત સુખ પડ્યું છે એનો અનુભવ કરને. આ મહાપુરુષોએ એનો અનુભવ કર્યો છે, એવા ભગવાન આત્માનો અનુભવ કરને. અને એ અનુભવમાં આવે એવું છે, ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છીદે. પેલા શ્લોકમાં જે વાત આવી ગઈ છે, સૌથી પહેલા કળશમાં એ વાત આવી છે, એ અનુભવાય એવો છે ભગવાન આત્મા. અહીંયા કે છે કે આ ચિન્હ માત્ર જ્યોત, જ્ઞાન જ્યોત અનાદિથી છે, અનંત કાળ સુધી રહેવા વાળી છે, એનો કોઈ નાશ થાય એમ છે જ નહીં, અને એ નિત્ય ઉદ્યોતમાન છે, નિત્ય ઉદયરૂપ છે. વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે એમાં બીજું કંઈ છે જ નહીં, એકમાત્ર છે વિજ્ઞાન ઘન સ્વભાવ. બીજી વસ્તુને એમાં પ્રવેશવા માટે કોઈ અવકાશ છે જ નહીં, માટે એ એક રૂપે રહી છે, એ એક રૂપ છે. વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે હું એક છું. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, આ છ કારકો, આ છ કારકો છે. એ સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છું. એટલે કે આ છ કારકો દ્વારા પોતે કરતા, પોતે કર્મ, પોતે કરણ, પોતે સંપ્રદાન, અપાદાન અને અધિકરણ સ્વરૂપ છે, આવું દ્રવ્યસ્વરૂપ દ્વારા જે સમજાવવામાં આવે છે, તો એ પોતાની પર્યાય માટે કહેવામાં આવે છે કે શુદ્ધ નિર્મળ પર્યાય જે છે એના છ કારકો એના પોતાના છે. અહીંયા તો કહે છે કે આ બધાથી પણ પાર, આવા ભેદની પણ વાત નહીં, એટલે નિર્મળ પર્યાય પણ નહીં, શુદ્ધ નિર્મળ પર્યાય છે એ પર્યાયની પણ અહીંયા વાત નથી લીધી. એ બધાથી પણ પોતે જુદો કહે છે ને, સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર, એનાથી પણ પાર પોતે નિર્મળ અનુભૂતિ સહિત છે, શુદ્ધ અનુભૂતિ થાય છે, જેવું શુદ્ધ સ્વરૂપ છે એવી શુદ્ધ નિર્મળ અનુભૂતિ થાય છે. એટલે એમાં કોઈ કારકોની પણ અપેક્ષા નથી, કોઈ કારકો પણ રહેતા નથી, એટલે પર્યાયથી પણ રહિત જુદો ભગવાન આત્મા નિર્મળ પોતાને અનુભવમાં આવે છે, એટલે એ પોતે શુદ્ધ જ છે, સદાય શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિ માત્રપણાને લીધે, અનુભૂતિ સિવાય પોતે બીજું કંઈ નથી, પોતે બીજું કંઈ નથી, માત્ર પોતે જ્ઞાન સ્વભાવે પોતાને અનુભવાય છે, બસ એવો જ છે. સિદ્ધ સુખ ભગવાન શું અનુભવતા હશે? સિદ્ધ ભગવાન શું અનુભવતા હશે? ત્યાં બેઠા બેઠા રાજ ચલાવતા હશે? આપણે પછી મંદિરમાં જઈ અને આપણે એમને પ્રાર્થના કરીએ કે ભગવાન મને 1,00,000 રૂપિયા આપજો તો હું એમાંથી 10,000 રૂપિયાનો તમારો મુગટ બનાવીશ, એટલે પછી ભગવાન ત્યાંથી બેઠા બેઠા આપણું કલ્યાણ કરે ને આપણને 1,00,000 રૂપિયા આપે, એમાંથી આપણે 10,000 રૂપિયા મુગટ બનાવવા માટે આપીએ. આવી મૂર્ખાઈ ભરી વાતો લોકો કરતા હોય છે, ભગવાન પાસે માગતા હોય છે. તો શું સિદ્ધ ભગવાન બેઠા બેઠા આવું કરતા હશે? બધાનું ધ્યાન રાખતા હશે? ભગવાન બધાને બદલો આપતા હશે? જે એમની પૂજા કરે, જે એમના વખાણ કરે, સ્તુતિ કરે, એને કંઈક સારું આપે, અને જે ન કરે અથવા તેમની વિરુદ્ધ બોલે એને શિક્ષા કરે, આવું કરતા હશે? લોકોમાં આવી માન્યતા વર્તે છે, હિન્દુમાં એવી માન્યતા વર્તે છે કે ભગવાન જન્મ ધારણ કરે અને પાપીઓને સજા કરે, પાપીઓનો નાશ કરે અને ભક્તોને સહાય કરે, એવી ઊંધી માન્યતા હિન્દુના મોટાભાગના દર્શનોમાં એવી માન્યતા હોય છે. પ્રભુ ભગવાન કઈ કરતા નથી, સિદ્ધ ભગવાન છે તે શું કરે છે? સિદ્ધ ભગવાન પોતે પોતાની નિર્મળ અનુભૂતિમાં છે, એટલે કે અનુભવી બુદ્ધિ માત્રપણે જ રહ્યા છે, પોતાના શુદ્ધ સ્વભાવની અનુભૂતિ જ કરે છે, બીજું કઈ કરતા નથી. શુદ્ધ સ્વભાવની અનુભૂતિ દ્વારા પોતે આનંદમાં જ છે, એકમાત્ર અનુભૂતિ, અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છું, બીજું કઈ કરે તો અશુદ્ધિ વ્યાપે. અહીંયા તો બીજું કરવાની વાત જ નથી, અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છું, નિર્મળ અનુભૂતિ. અનુભૂતિ તો નિર્મળ છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવી અનુભૂતિ છે, અને અનુભૂતિ સિવાય બીજું કંઈ જ નથી, એટલે પોતે અનુભૂતિ જ છે. અહીંયા તો એમ કહેવું છે, તે અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છું. પૂદગળ દ્રવ્ય જેનું સ્વામી છે, હવે બીજી વાત લે છે કે પૂદગળ દ્રવ્ય જેનું સ્વામી છે, એવું જે ક્રોધાદિક ભાવોનું વિશ્વરૂપપણું, એટલે કે અનેકપણું, વિશ્વરૂપપણું, વિશ્વનું સ્વરૂપ અનેક રૂપ પ્રકારે છે, એટલે અહીંયા વિશ્વરૂપપણું એમ કહ્યું છે. ક્રોધાદિ ભાવો કેટલા પ્રકારના? ક્રોધાદિ ભાવોના પ્રકાર કેટલા? અસંખ્ય પ્રકાર, કોઈ સંખ્યામાં ગણી ન શકાય એટલા પ્રકારે ક્રોધ થાય. અત્યારે મનુષ્યની પર્યાયમાં છે તો એ પ્રકારે ક્રોધ કરે, તિર્યંચની પર્યાયમાં જાય તો જેટલા તિર્યંચ છે દરેકના એ પ્રમાણે સ્વભાવ થયા હોય એટલે એ પ્રમાણે એ ક્રોધ કરે. ગાયનો ક્રોધ કયા પ્રકારે હોય, સાપનો ક્રોધ કયા પ્રકારે હોય, મોરનો ક્રોધ કયા પ્રકારે હોય, અને પેલા મચ્છરનો ક્રોધ કયા પ્રકારે હોય, બધાના ક્રોધ જુદા જુદા પ્રકારે હોય, અનેક પ્રકારે, એટલે અનેક પ્રકાર છે એના. તો જે પર્યાયમાં જાય છે, 84 લાખ યુનિ છે તો દરેક યુનિમાં જયારે જાય છે તો એ શરીરને પોતાનું સમજે છે, અને પછી એ પ્રમાણે એના ક્રોધાદિ ભાવો હોય છે, એટલે અનેક પ્રકાર છે. એટલે એ ક્રોધાદિ ભાવો જે છે એને અહીંયા અનેક પ્રકાર કહેવા છે, તેમ કહ્યું કે આ ક્રોધાદિ ભાવોનું વિશ્વરૂપપણું, પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે, એવું જે ક્રોધાદિ ભાવોનું વિશ્વરૂપપણું અનેકપણું, તેના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો હોવાથી મમતા રહિત છું. કોણ સ્વામી છે એનો? એનો સ્વામી પૂદગલ છે. એ બધા ભાવો પૂદગલ જનિક છે એમ કહેવામાં આવ્યું, એનો કરતા પૂદગળ, એનું કર્મ પૂદગળ, એ પૂદગળ છે એમ આપણે પહેલા સિદ્ધ કર્યું છે. કેમ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે થઈ અને એ ભાવો આત્માને થાય, છતાં એ થાય છે. તો એ થાય છે એના માટે આપણે સ્પષ્ટતા ઘણી કરી છે કે એ થવાનું કારણ શું છે, અને આત્માને કેમ થાય છે, જીવને કેમ થાય છે. તો કે જીવને એની પુરુષાર્થની નબળાઈને કારણે, પ્રમાદને કારણે, અજ્ઞાનને કારણે થાય છે, મિથ્યા દ્રષ્ટિને, અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે થાય છે, અને સમ્યક દ્રષ્ટિ છે એને પોતાના પ્રમાદને કારણે અથવા તો પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. એટલે એવા ક્રોધાદી ભાવો એ આત્માના નથી એવું આપણે સિદ્ધ કર્યું છે. એટલે એ ક્રોધાદી ભાવો પૂદગળના છે એમ કહેતા કહે છે કે પૂદગળ દ્રવ્ય જેનું સ્વામી છે, એવું જે આ ક્રોધાદી ભાવોનું અનેકપણું, એના સ્વામીપણે આ આત્મા પરિણમતો નથી, ક્યારેય પરિણમતો નથી. એવા ક્રોધાદી ભાવોના સ્વામીપણે આ આત્મા ક્યારેય પરિણમતો નથી. તો પરિણમે છે કેવી રીતે? તો કે પોતાનો શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ છે, જ્ઞાન આનંદનો સ્વભાવ છે, એવી અનુભૂતિના ભાવે એ પરિણમે છે. માત્ર પોતાની અનુભૂતિના ભાવે એ પરિણમે છે, પણ એ આ ક્રોધાદી ભાવો રૂપે ક્યારેય પરિણમતો નથી, એનો સ્વામી ક્યારેય થતો નથી, એનો કર્તા ક્યારેય થતો નથી, એનું કાર્ય ક્યારેય બનતું નથી. અગાઉ ગાથામાં આપણે એ વાત આવી છે. એટલે એને તો પૂદગળના કહી દીધા, પૂદગળ દ્રવ્ય જેનું સ્વામી છે, હું એનો સ્વામી નથી. એનો સ્વામી કોણ છે? આ ક્રોધાદી ભાવોનો સ્વામી એ પૂદગળ છે, હું એનો સ્વામી નથી. કેમ કે મારામાં એવા કોઈ ગુણ નથી, હું ક્યારેય એવા ભાવે પરિણમતો નથી, હું તો મારા શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક ભાવે જ પરિણમું છું. એટલે એવું ક્રોધાદી ભાવોનું, અન્ય ભાવોનું, વિકારી ભાવોનું, વિભાવ ભાવોનું, અશુદ્ધ ભાવોનું, શુભાશુભ ભાવોનું સ્વામિત્વ મેં ક્યારેય સ્વીકાર્યું નથી, હું એનો સ્વામી થયો નથી, એનો હું કરતા પણ નથી, અને એ મારું કર્મ પણ નથી. એટલે એ ભાવે હું ક્યારેય પરિણમતો નથી, પોતે સદાય નહીં પરિણમતો હોવાથી હું મમતા રહિત છું. એટલે એવા ક્રોધાદી ભાવો, રાગ દ્વેષના ભાવોથી રહિત છું, એના વિનાનો છું, એ ભાવો રૂપે હું પરિણમતો જ નથી, એટલે એ ભાવ મારામાં છે જ નહીં. એ ભાવો રૂપે હું પરિણમતો જ નથી એટલે એ ભાવો મારામાં ઉત્પન્ન થતા જ નથી, એટલે મમતા રહિત છું. ચિન્હ માત્ર જ્યોતિનું, આત્માનું વસ્તુ સ્વભાવથી જ, જેવો આત્મા છે એવા સ્વભાવથી જ ચૈતન્ય જ્યોતિનું, ચિન્હ માત્ર જ્યોતિનું વસ્તુ સ્વભાવથી જ સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ આખાપણું, પૂર્ણપણું હોવાથી હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું. આ ચિન્હ માત્ર જ્યોતિ કેવી છે? એ આત્મામાં વ્યાપેલી છે. એ જ્ઞાન સ્વભાવ કેવો છે? એ પરિપૂર્ણ છે, એને બહારથી ક્યાંયથી જ્ઞાન લેવા જવાની જરૂર નથી. એ જ્ઞાન ગુણ કેવો છે? કે એનું રૂપ બધા ગુણમાં છે. એવો એ આત્માનો જ્ઞાન ગુણ, એને કારણે એનો જ્ઞાન સ્વભાવ, દરેક સમયે એ જ્ઞાન કરે છે એવી એ જ્ઞાન જ્યોત પ્રકાશમાન છે, એવો એ વસ્તુ સ્વભાવ છે. એ વસ્તુ સ્વભાવથી જ સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ છું. સામાન્ય એટલે દ્રવ્ય ત્રિકાળ જે રહેવાવાળું છે તે, અને વિશેષ એટલે એના ગુણ, અને પછી જ્યારે એવો એ પોતે પરિણમે છે તો તે વખતે થતી એ પર્યાય, એ બધું સામાન્ય અને વિશેષ એ બધું પૂરેપૂરું છે, પોતાની અંદર છે, એટલે હવે એને બીજા કોઈની જરૂર પણ નથી, અને બીજા કોઈ રીતે પોતે છે જ નહીં, એટલે પોતે પરિપૂર્ણ છે. એટલે એવા ચેતન સ્વભાવ, જ્ઞાન દર્શન સ્વભાવ વડે પોતે પરિપૂર્ણ છે. અને આવો હું આકાશ આદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. આ બધા છ દ્રવ્ય બતાવ્યા, એમાં બીજા કોઈ દ્રવ્યને તો જ્ઞાન સ્વભાવ છે જ નહીં, બીજા તો જ્ઞાન કરી શકતા જ નથી, બીજા તો ચેતન છે જ નહીં, એ બધામાં હું વિશેષ ચેતન છું, જ્ઞાન સ્વભાવી છું. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થતો, બીજા બધા જ દ્રવ્યો, પાંચે બીજા અન્ય દ્રવ્યોથી જુદો, કેમ કે હું પોતે કેવો છું, ચેતન છું અને કેવા સ્વભાવનું છું એ વાત કરી, એટલે હવે એને પરદ્રવ્ય સાથે કોઈ લેવા દેવા રહેતી જ નથી એવો નિશ્ચય થાય છે. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી, પાંચે દ્રવ્યો એના તરફનું વલણ હવે રહેતું જ નથી, એનાથી હું નિવૃત્ત થાઉં છું, એનું લક્ષ પણ કરતો નથી, એવા ભાવે હું પ્રવર્તતો પણ નથી. ખાસ કરીને જીવને પુદ્ગળ સાથે જ વિશેષતાથી સંબંધ છે. પેલા ચાર દ્રવ્યોના પરિણમન તો જે થાય છે તે થાય છે, નિર્મળ શુદ્ધ પરિણમન જ થાય છે. ધર્માસ્તિકાએ, અધર્માસ્તિકાએ, આકાશ અને કાળ દ્રવ્યના પરિણમન તો શુદ્ધ જ થાય છે, પણ પુદ્ગળ દ્રવ્યનું પરિણમન જે છે તે પુદ્ગળ પરમાણુ રૂપે શુદ્ધ છે, અને એ પરમાણુઓ ભેગા થાય છે અને સ્કંદ બને છે, તો એ સ્કંદનું પરિણમન વિભાવ પરિણમન છે. અને આવા વિભાવ પરિણમન તરફ લક્ષ જતા, એને પરનું લક્ષ થતા એને વિભાવ ભાવ થાય છે. પણ હવે એ પોતે પોતાને સમજ્યો છે, નિશ્ચય પોતાના સ્વભાવનો થયો છે, ત્યારે હવે કહે છે કે હવે મને એના તરફનું કોઈ લક્ષ નથી, રૂચિ નથી, લગાવ નથી, એના તરફની કોઈ આસક્તિ રહી નથી, કેમ કે હું પરિપૂર્ણ છું, મારે ક્યાંયથી કંઈ હવે પ્રાપ્ત કરવાનું જ નથી, હું એ બધા કરતા વિશેષ છું, ચેતના સહિત છું, હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, એ બધાને હું જાણવા વાળો છું, એ મને જાણે એમ નથી, હું ચેતન છું, એ હું જ્ઞાની છું, હું જ્ઞાન સ્વભાવી છું. પેલું પૂતગળ જ્ઞાન સ્વભાવી નથી, પૂતગળ તો અજીવ છે, જડ છે. એટલે એ બધા જ દ્રવ્યો, તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યો, એ પરદ્રવ્યોની પ્રવૃત્તિથી નિવર્તું છું, નિવૃત્ત થાઉં છું, અને એ પરદ્રવ્યોની પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે એવી નિવૃત્તિ થતા આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહું છું. કેમ કે હવે મારે બીજે કંઈ કરવા પણ નથી, બીજેથી કંઈ પ્રાપ્ત કરવાની જરૂર રહી નથી, હું બીજેથી કંઈ પ્રાપ્ત કરતો નથી, હું પોતે પૂર્ણ છું, એટલે હું હવે મારામાં જ રહું છું, મારા સ્વભાવમાં જ રહું છું, ત્યાંથી હું ચલિત થતો નથી, નિશ્ચળ રહું છું. હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને એવી નિવૃત્તિ વડે આ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહું છું. આ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો શું કરું છું? તો કે સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી જે વિશેષ રૂપ ચેતનામાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ આ ચેતન સ્વરૂપને જ અનુભવતો થકો. પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો, તે સર્વનો હું નાશ કરું છું, તે સર્વને હું ક્ષય કરું છું. પોતાના સ્વભાવમાં હું રહું છું, હવે એના ફળની વાત કરી છે. શા માટે સ્વભાવમાં રહું છું એની વાત આપી, કે પોતે કેવો છે એ વાત કરી, અને પછી એમ કહ્યું કે એટલે હું પરદ્રવ્યોથી, પરદ્રવ્યોની પ્રવૃત્તિથી નિવૃત્તિ લઈને મારા આત્મ સ્વભાવમાં સ્થિર રહું છું, નિશ્ચળ રહું છું. અને નિશ્ચળ રહું છું ત્યારે શું થાય છે, એનું ફળ શું આવે છે? તો કે સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી જે થતા હતા ભાવ, વિશેષ ભાવ, એ વધારાના ભાવ, અહીંયા વિશેષનો અર્થ છે જે આત્મા સિવાયના બીજા અન્ય ભાવો, તે વિશેષ રૂપ ભાવો, એ વિશેષ રૂપ ફેરફારો ક્યાં થતા હતા? એની ચેતનામાં થતા હતા. કઈ રીતે થતા હતા? કે ચેતનામાં એ ચંચળપણું ઉત્પન્ન કરતા હતા. ચંચળ કલ્લોલો આત્મપ્રદેશોનું એ કંપન કરવાવાળા, એ ચંચળતા કરવાવાળા, પરનું લક્ષ્ય કરતા, પર સંબંધીનું જ્ઞાન કરવા જતા એ પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ જતો હતો. પોતાના જ્ઞાનની અંદર એ પરને જાણવા વાળો થતો હતો, અને એમ કરતા એ પર તરફનું લક્ષ્ય કરતો હતો, પરમાં ઇષ્ટ બુદ્ધિ કરતો હતો, પરમાં અનિષ્ટ બુદ્ધિ કરતો હતો, પર તરફનો રાગ, પર તરફનો દ્વેષ કરતો હતો, પરમાં એકત્વ કરતો હતો, પરમાં મમત્વ કરતો હતો, આ બધું કરતો હતો. માટે એ પોતાની ચેતનામાં એ બધા એ ચંચળતાના પરિણામો થતા હતા. એ ચંચળતાના પરિણામો હવે ઉત્પન્ન જ નથી થતા. કેમ? કે સમસ્ત પરદ્રવ્યોની પ્રવૃત્તિ હતી, એનાથી તો પોતે હવે છૂટ્યો છે. સમસ્ત પરદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્ત થયો છે, અને પોતાના સ્વરૂપમાં, સ્વભાવમાં નિશ્ચળ થયો છે. એટલે સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી જે કંઈ આ પરિણામો થતા હતા, પોતાની ચેતનામાં જે ચંચળ પરિણામો થતા હતા, એનો નિરોધ થયો, એ ઉત્પન્ન જ થતા નથી. અને એમ થતા હું મારા સ્વભાવમાં ટકીને રહું છું, સ્થિરતા કરું છું, મારા સ્વભાવને અનુભવતો તકો. પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે ક્રોધાદિક ભાવો, તે સર્વનો હું નાશ કરું છું. જે ક્રોધાદિક આશ્રવ ભાવો, એનો હું આ રીતે નાશ કરું છું. હું મારા સ્વભાવમાં, સ્વરૂપમાં રહું છું, અને પેલા પરનું લક્ષ્ય નહીં થવાથી જે ચંચળતા થતી હતી એ હવે ચંચળતા થતી નથી, અને માત્ર હું મારા સ્વરૂપને જ અનુભવું છું. તો પછી હવે આશ્રવો ઉત્પન્ન થતા જ નથી, અને એ રીતે ક્રોધાદિક આશ્રવોનો હું ક્ષય કરું છું. ત્રણેય વસ્તુની બરાબર રીતે, સરસ રીતે આમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ખૂબ વિસ્તાર કરીને સમજાવી દીધી. એમ આત્મામાં નિશ્ચય કરીને ઘણા વખતથી પકડેલું જે વહાણ, તેને જેણે છોડી દીધું છે, એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે, એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો વિજ્ઞાન ઘન થયો થકો આ આત્મા આશ્રવથી નિવર્તે છે. આ રીતે આત્મા નિવર્તે છે. કઈ રીતે નિવર્તે છે એની વાત કરી, અને હવે એની સમાલોચના કરતા કહે છે કે એમ આત્મામાં નિશ્ચય કરી, અને ઉદાહરણ આપે છે કે જેમ પેલું વહાણ વમળમાં ફસાયું હોય, એ વમળ ઉત્પન્ન થયું હોય ને પાણીમાં, અને એની અંદર પછી વહાણ ફસાઈ ગયું હોય, અને પછી એ વમળ સમી જાય એટલે વહાણ એમાંથી છૂટવું પડે. ત્યાં સુધી એ વહાણ ત્યાં ને ત્યાં ચકરાવો કર્યા કરે, ત્યાંથી એ નીકળી ન શકે. પણ પેલું વમળ પોતે સમી જાય છે એટલે પછી વહાણ ત્યાંથી છૂટું થાય છે. એવી રીતે એને હવે આ જેમ પેલા સમુદ્રના વમળ સમી ગયા, એ રીતે હવે એવા એના બધા જે વિકલ્પો હતા એ વિકલ્પો બધા સમી જાય છે. વિકલ્પોને એને વમી નાખ્યા એટલે હવે વિકલ્પો બંધ પડી ગયા. હવે વિકલ્પોની જાળ કોઈ રહી નહીં, વિકલ્પો થતા જ નથી. અને એમ નિર્વિકલ્પ અને પોતાના સ્વરૂપમાંથી ચલિત ન થતો એવો પોતે આત્માને જ અવલંબતો, પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે જ રહેતો, વિજ્ઞાન ઘન થયો થકો એ આશ્રવોથી નિવર્તે છે. આ રીત છે, આ રીત બતાવી, આશ્રવોથી નિવર્તવાની આ રીત બતાવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એના અંશો પહેલા લઈશું, અને ત્યાર પછીથી ભાવાર્થ લઈશું અને ભાવાર્થ પછીથી એ ભાવાર્થ ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનના અંશો આપણે લઈશું. તો આ ક્રમમાં આપણે આ ગાથા પૂરી કરીશું. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહી